હજારો વર્ષ પહેલાંની વાત છે. મધ્ય એશિયામાં ઢોરોની પાછળ ભટકતા ફરતા આર્ય જાતિના લોકો ઉત્તર ભારતમાં સ્થિર થતા જતા હતા. પહેલાં તો સિંધુ અને બીજી એવી છ નદીઓના બનેલા સપ્ત સિંધુ પ્રદેશમાં એમણે વસવાટ કર્યો. પછી ગંગા જમનાના મેદાનોમાં પણ તેઓ ફેલાયા. અહીં નદીઓને કાંઠે બારે માસ પાણીની સગવડ રહેતી. અહીં એમના ગાય ઘોડાને પૂરતો ચારો મળી રહેતો. જમીન ખૂબ ફળદ્રુપ હતી અને એમાં કોઈ કશું વાવે તો સોર ઘણો થઈને ઉગી નીકળતું. આને પરિણામે આર્યોએ અહીં સ્થિર વસવાટ કરવા માંડ્યો, ખેતી કરવા માંડી, નગરો વસાવવા માંડ્યા. કેટલાક આર્યો નગરોથી દૂર વનની વચ્ચે નદી ઝરણાને કાંઠે રહેવા લાગ્યા. આવા લોકો વનમાંથી પોતાને જોઈતું ખાવાનું મેળવી લેતા. એ કામ સહેલાઈથી થઈ જતું એટલે બાકીનો સમય તેઓ કવિતા કરવામાં, જીવ અને જગત વિશે ચિંતન કરવામાં અને નવા નવા હુનરો શોધવામાં ગાળતા. આવા લોકો ઋષિ કે મુનિ કહેવાતા. તેઓ જ્ઞાની હોવાના કારણે નજીકના નગરોના લોકો પોતાના છોકરાઓને તેમના આશ્રમમાં મોકલતા. અહીં ઋષિઓ આ છોકરાઓને પણ યોગ્ય શિક્ષણ આપતા. એ વેરા સપ્ત સિંધુનો અને ગંગા જમનાનો પ્રદેશ હજારો આશ્રમોથી છવાઈ ગયો હતો. અહીં સતત વિદ્યાનું વાતાવરણ રહેતું અને પવન, પાણી, વરસાદ, વીજળી, આકાશ, જન્મ, જીવન, મરણ અને આ બધી સૃષ્ટિના તંત્ર વિશે વિચારો અને કલ્પનાઓથી શોધ ચાલતી. દરેક આશ્રમમાં એક ઋષિ રહેતા. તેઓનું પોતાનું કુટુંબ પણ ત્યાં રહેતું. ઉપરાંત આશ્રમવાસ કરવા માંગતા કેટલાક નાગરિકો અને ઋષિના શિષ્યો પણ રહેતા. દરેક આશ્રમ સ્વતંત્ર રહેતો. એને પોતાના નિભાવ માટે કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નહીં, કારણ કે એટલી બધી જમીન અને આટલા બધા જંગલ ખુલ્લા પડ્યા હતા કે પેટ ગુજારો તદ્દન આસાનીથી થઈ જતો. નજીકના નગરોમાં લડવૈયા રાજાઓના રાજ જામવા લાગ્યા હતા અને રાજાઓ આ આશ્રમોના ઋષિઓને ખુશ કરવા કોશિશ કરતા. ઘણીવાર ગાયો જમીન આપવા તૈયાર થતા, પરંતુ ઋષિઓને ભાગ્ય જ એવી કશી મદદની જરૂર પડતી એટલે તેઓ પોતાની સ્વતંત્રતા જાળવી શકતા. તેઓ ખૂબ મગરૂરીથી જીવતા. ગંગા કિનારાનો આવો એક આશ્રમ છે. એ આશ્રમના અધિપતિ વચકનું ઋષિ છે. મારી દીકરીને બ્રહ્મવાદિની બનાવીશ. પોતે જ્ઞાની છે. છેલ્લા સેંકડો વર્ષોથી જ્ઞાની આર્ય ઋષિઓ જે કવિતા વગેરે રચતા તે બધી એમને મોઢે છે, કારણ કે એ વેરા બધું જ્ઞાન મોઢે જ રાખવું પડતું. લખવાના ખાસ સાધનો હજુ વિકસ્યા નહોતા. પરિણામે દરેક જણે આજના હજારો હજારો પાનામાં લખાય એવું જ્ઞાન મોઢે રાખવું પડતું. જે ઋષિ આવું વધારે યાદ રાખી શકે તે મોટા ગણાતા અને જે નવી રચના કરી શકતા તે વળી એથી એ મોટા ગણાતા. આવા વચકનું ઋષિને ઘેર એક દીકરીનો જન્મ થયો. આજના જમાનાની જેમ એ જમાનામાં પણ દીકરી કરતાં દીકરાનું મહત્ત્વ વધારે હતું. દીકરીના જન્મથી ઋષિની પત્ની જરાક નારાજ થઈ ગયા. પરંતુ આ જમાનાની જેમ જ એ જમાનામાં પણ દીકરીને દીકરા બરાબર ગણનારા કેટલાક લોકો તો હતા. વચકનું ઋષિ એવા ગુણિયલ આદમી હતા. એમણે કહ્યું, દીકરી જન્મી તેથી શું થયું? હું એની એવી કેળવણી આપીશ કે ભલભલા પુરુષોને પણ હંફાવી દે. ઋષિ પત્ની કહે કે ભલે, બનાવજો તમારી દીકરીને બ્રહ્મવાદિની. એ દિવસોમાં લોકોને બ્રહ્મ શબ્દના જબરી માયા લાગી હતી. બધા ખૂબ ખૂબ ચર્ચાઓને અંતે એવા નિર્ણય પર આવ્યા હતા કે સમસ્ત સૃષ્ટિનું સંચાલક એક તત્વ છે. એ બ્રહ્મા નામે ઓળખાતું. એ તત્વ કેવું છે, ક્યાં છે, પૃથ્વી પરની ઘટનાઓ સાથે અને પૃથ્વીના જીવો સાથે એનો કેવો સંબંધ છે, એ અંગે વાદવિવાદ ચાલ્યા કરતા એવા વાદવિવાદ કરનાર હોશિયાર પુરુષો બ્રહ્મવાદી કહેવાતા. કોઈ કોઈ સ્ત્રીઓ પણ આવા વાદવિવાદમાં ભાગ લેતી. એ બ્રહ્મવાદીની કહેવાતી આવી સ્ત્રીઓ ખૂબ જ ઓછી હતી. ઋષિ અગસ્ત્યની પત્ની લોપામુદ્રા બ્રહ્મવાદીની હતી. પ્રખર વિદ્વાન ગણાતા યાજ્ઞવાલક્ય ઋષિની પત્ની મૈત્રેયી બ્રહ્મવાદીની હતી. પરંતુ આ સ્ત્રીઓ અમુક મર્યાદામાં રહીને બ્રહ્મવાદ કરી શકે એવું નિયંત્રણ તો ત્યારે પણ હતું. માણસ અમુક હદ સુધી ઉદારતા દાખવતો પરંતુ સ્ત્રીને પૂરી સ્વતંત્રતા આપતો નહીં. વજકનું ઋષિ પોતાની દીકરીને સંપૂર્ણ સ્વતંત્ર બ્રહ્મવાદિની બનાવવા માગતા હતા. એમણે દીકરીનું નામ ગાર્ગી રાખ્યું. એ વચકનું ઋષિની દીકરી એટલે ગાર્ગી વાચક નવી તરીકે ઓળખાતી. એને ઋષિએ બરાબર ભણાવવા માંડી. ઋષિ નાનકડી ગાર્ગીને આંગરીએ વરગાડીને વનમાં લઈ જાય, ત્યાં જુદી જુદી વનસ્પતિઓની ઓળખ આપે, બીજમાંથી અંકુર કેવી રીતે ફૂટે અને ફૂલમાંથી ફળ કેવી રીતે થાય એની સમજણ આપે, ઉગતો સૂરજ બતાવે અને સૂરજનું મહાત્મય સમજાવે, એના વડે જીવ સૃષ્ટિ કેવી રીતે ટકી રહે છે અને વધે છે તે જણાવે, આકાશના ચંદ્ર અને તારા બતાવે, એ કેવા કેવા ઝુમખામાં વહેંચાયેલા છે અને રાશિ નક્ષત્ર ગ્રહમંડળ વગેરે ક્યાં દેખાય છે એનો ખ્યાલ આપે, વાદળ વીજળી વરસાદ પવન અગ્નિ ઉષા સંધ્યા એ બધાનો પરિચય આપે. આ સૌની સમજણ વિશેના અને એમની પ્રશંસા માટેના શ્લોકો અગાઉના અનેક ઋષિઓએ રચેલા હતા. પોતે ગાર્ગીને એ બધા શ્લોકો મોઢે કરાવે. માં હું તો વરી ચૂકી છું. આમ કરતાં ગાર્ગી મોટી થઈ, યુવાન થઈ, એટલે ઋષિ પત્નીએ વચકનું ઋષિને કહ્યું, દીકરી મોટી થઈ, હવે એને પરણાવવી જોઈએ. ઋષિ કહે કે તમારી વાત સાચી છે, આવડી દીકરી થાય એટલે બધા મા બાપ એને પરણાવવાની ચિંતા કરે છે, મને તમારા જેવો જ વિચાર આવે છે. પણ ગાર્ગીનો વિચાર શું છે એ તમે જાણ્યું ખરું? એ પરણી જવા માંગે છે? ઋષિ પત્ની કહે, એમાં વળી શું પૂછવાનું, કોઈ લાયક ઋષિકુમાર જોઈ ને એને પરણાવી દેવાની. ઋષિ કહે, હું એવું માનતો નથી. હું તો માનું છું કે દીકરીની મરજી હોય તો અને ત્યારે જ એને પરણાવી, એની મરજી વગર કે મરજી વિરુદ્ધ લગ્ન કરાય નહીં. એટલે આખરે ઋષિ પત્નીએ ગાર્ગીને પૂછ્યું, બેટા તારા લગ્ન ગોઠવીએ. ગાર્ગી કહે, તું મારા લગ્નની કોની સાથે ગોઠવીશ માં, હું તો વરી ચૂકી છું. ઋષિ પત્ની હબકી ગયા, હે તું કોને વરી ચૂકી છે? ગાર્ગી હસીને બોલી, એમ તારે હબકી જવાની જરૂર નથી. માં હું બ્રહ્મ વિદ્યાને વરી ચૂકી છું. મને જ્ઞાન મેળવવું ગમે છે. જ્ઞાન મેળવવાના માર્ગમાં કશું આડું આવે તે મને ગમતું નથી. ઋષિ પત્ની બોલ્યા, તો શું કુંવારી રહીશ? ગાર્ગી કહે, કુંવારી રહું પણ ખરી, જો મારા જ્ઞાનનો સમોવડિયો જીવનસાથી ન મળે તો હું નહીં પરણું. ઋષિ પત્ની કહે, એવો સમોવડિયો ક્યાં મળે? અમારે એને ક્યાં શોધવો? ગાર્ગી હસીને કહે, તારે એને શોધવાની એ જરૂર નથી. માં જો એવો જણ જડશે તો હું એની સાથે પરણી જઈશ અને નહીં મળે તો કુમારી રહીશ. ઋષિ પત્ની તો બિચારા આવું સાંભળીને હાય માં આટલું કહી ચૂપ થઈ ગયા. પછી તો ગાર્ગી ખૂબ આગળ વધી, ખૂબ જ્ઞાની બની અને ઘણી જાણીતી પણ થઈ. એ જુદા જુદા આશ્રમોમાં જતી, ત્યાં રહેતા ઋષિઓ સાથે ચર્ચાઓ કરતી, વાદવિવાદ પણ કરતી. બુઢા ઋષિઓની કોઈ વાત પોતાને ઘરે ન ઉતરે તો એનો વિરોધ પણ કરતી. ઋષિઓ એની વાતો સાંભળીને ખૂબ નવાઈ પામતા. એ તો માનતા હતા કે સ્ત્રી પોતાના આગવા વિચાર કરી જ ના શકે. એમણે એક બે તેજસ્વી સ્ત્રીઓ જોઈ હતી ખરી. અગસ્ત્ય મુનિને વરેલી લોપામુદ્રા અને વશિષ્ઠ સાથે પરણેલી અરુંધતી જાણીતી સ્ત્રીઓ હતી. એમણે મનમાન્યા પતિને મેળવવા કેટલાક જૂના રીતરિવાજોને નેવે મૂક્યા હતા, પરંતુ પછી તો એ પતિના પડછાયા જેવી બની ગઈ હતી. પતિ કહે તે જ સાચું એવું માનતી થઈ ગઈ હતી. પોતાના પગ ઉપર ઉભેલી બ્રહ્મવાદીની તો એક ગાર્ગી જ નીકળી. આવી રીતે આખા પ્રદેશમાં ગાર્ગી જાણીતી બની ગઈ. તેથી જ એને જનક વિદેહીના જ્ઞાનયજ્ઞમાં જવાનો મોકો મળ્યો અને એ પ્રસંગ ઇતિહાસમાં અમર બની ગયો. સ્ત્રી પણ વિદ્વાન હોઈ શકે, સ્ત્રી પણ મોટા વિદ્વાનોને હંફાવી શકે, અને બ્રાહ્મણ આગેવાનો સ્ત્રીને અમુક હદથી આગળ વધતા રોકે, મોતની ધમકી આપીને રોકે, એ બધા જ સત્ય એ એક પ્રસંગમાંથી જગતને જાણવા મળ્યા. જનક વિદેહીનો જ્ઞાનયજ્ઞ. રાજા જનક મિથિલા નગરીનો રાજા હતો. એ પોતે પણ જ્ઞાની હતો. એક ફિલોસોફની જેમ એ રાજ ચલાવતો અને જનક વિદેહી ગણાતો. એના મહેલમાં વારંવાર એ જ્ઞાની લોકોને બોલાવતો અને એમની જ્ઞાન ચર્ચા સાંભળતો. કદીક પોતે પણ એ ચર્ચામાં ઝુકાવી દેતો. આ જનક રાજાએ એકવાર પોતાને ત્યાં જરા જુદી જાતનો જ્ઞાન યજ્ઞ આદર્યો. આ વેળાએ એણે જ્ઞાનીઓની હરીફાઈ રાખી. એણે જ્ઞાનીઓની પરીક્ષાની એક રીત શોધી કાઢી. એણે એક વાડામાં 1000 ગાયો બંધાવી, દરેક ગાયને શિંગડે સોના મોરો બાંધી. પછી એણે જાહેરાત કરાવી કે જે સૌથી વધુ જ્ઞાની હોય તે આ ગાયો લઈ જાય. જનકના એ જ્ઞાન સત્રમાં સેંકડો ઋષિમુનિઓ આવ્યા હતા. દરેકની સાથે અનેક શિષ્યો હતા, એટલે હજારો હજારો જ્ઞાનીઓથી નગર ઉભરાતું હતું. એ સૌને રાજાની જાહેરાતની ખબર પડી. જે સૌથી વધુ જ્ઞાની હોય તે સોના મોહરી શિંગડાવાળી 1000 ગાયો લઈ જાય. જાહેરાત સાંભળીને દરેક જણને લાલચ થઈ કે ચાલો આપણે ગાયો હાંકી લાવીએ. પરંતુ એ કામ સહેલું નહોતું. તમે ગાયો હાંકીને જતા હો અને કોઈ ઋષિ આડો ફરે અને કહે કે તારી લાયકાત સાબિત કર, તું જ સૌથી વધુ જ્ઞાની છે, એવું સિદ્ધ કર, પછી જ આ ગાયો તું હાંકી જઈ શકશે. જો એવું બને તો લાંબી લાંબી જ્ઞાન ચર્ચામાં ઉતરવું પડે. એ ચર્ચામાં તમે હારો પણ ખરા, અને જો હારો તો ગાયો એને આપી દેવી પડે. એ વખતે તમારી હિંમતનો પાર ના રહે. એટલે ઘણા વખત સુધી જનકની ગાયો લેવા કોઈ આવ્યું નહીં. દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. જ્ઞાનયજ્ઞ ચાલતો રહ્યો, પણ ગાયો છોડનાર કોઈ નીકળ્યું નહીં. એ જમાનામાં સૌથી જ્ઞાની યાજ્ઞવાલક્ય ઋષિ ગણાતા હતા. આખરે એમણે પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ, જનકની ગાયો છોડી લો, આપણે આશ્રમે જઈને બાંધી દો. યજ્ઞવાલક્યએ જેવી આ આજ્ઞા કરી કે તરત જ યજ્ઞશાળામાં ગણગણાટ થઈ ગયો. બધા બ્રાહ્મણો ગણગણાટ કરવા લાગ્યા કે યજ્ઞવાલક્ય કઈ વાડીનો મૂળો છે કે ગાયોને છોડાવી જાય. એમનો બડબડાટ સાંભળીને જનકે કહ્યું, બ્રહ્મવાદીઓ, જો તમને યજ્ઞવાલક્યના જ્ઞાન વિશે શંકા હોય તો એની સામે ચર્ચા કરો ને. જનકનું પ્રોત્સાહન મળ્યું એટલે બ્રહ્મવાદીઓ એક પછી એક ઊભા થવા લાગ્યા. જનકનો પુરોહિત આશ્વલ, જરદકારુ ઋષિનો પુત્ર આર્તભાગ, લાહ્યાયન વગેરેએ ઘણા પ્રશ્નો પૂછ્યા. યાજ્ઞવાલક્યએ એ બધાને યોગ્ય જવાબો આપીને ચૂપ કરી દીધા. એ બધા આમ જ્ઞાન ચર્ચામાં સહેજ રાજમાં માત થઈ ગયા. એટલે જ્ઞાનસભામાં બેઠેલી વિદુષી ગાર્ગી ઊભી થઈ. એણે કહ્યું, મુનિઓ, મને કાયાનો લોભ નથી પરંતુ જ્ઞાનનો લોભ છે. એટલે અત્યારે યાજ્ઞવાલક્ય સામે ચર્ચા કરવી ઊભી થઈ છે. ઋષિ યાજ્ઞવાલક્ય મારા સવાલોનો જવાબ આપશે ને? જનક કહે, ઋષિ જરૂર તારા સવાલોના જવાબ આપશે બેન. કારણ કે યજ્ઞવાલક્ય સમજે છે કે સ્ત્રીને પણ જ્ઞાન મેળવવાનો હક છે. આમ કહીને જનકે યાજ્ઞવાલક્યના સંસાર જીવનની એક વાત કહી. યાજ્ઞવાલક્ય હજુ જ્ઞાની નહોતા બન્યા અને સંસારમાં હતા ત્યારે એમને બે પત્નીઓ હતી. એકનું નામ મૈત્રેયી અને બીજીનું નામ કાત્યાયની હતું. ઘણા વર્ષ સાધારણ જીવન જીવ્યા પછી યાજ્ઞવાલક્યએ જ્ઞાનની લગ્ન લાગી. એમણે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. પોતાની બંને પત્નીઓને એમણે કહ્યું, હું હવે સંન્યાસી બનું છું એટલે મારી બધી મિલકત તમને સરખે ભાગે વહેંચી દેવા માગું છું. આ સાંભળીને કાત્યાયની તો કશું ન બોલી, પરંતુ મૈત્રેયીએ પૂછ્યું, તમે સંન્યાસી કેમ બનવા માગો છો? યજ્ઞવાલક્ય કહે, જ્ઞાન મેળવવા માટે. તમે જ્ઞાન કેમ મેળવવા માગો છો? અમર બનવા માટે. જ્ઞાન મેળવવાથી અમર બનાય? જરૂર, જો યોગ્ય જ્ઞાન મેળવવું હોય તો, અને મિલકતથી અમર બનાય? કદાપી નહીં. મૈત્રેયી કહે, તો પછી મારા ભાગની મિલકત પણ બહેન કાત્યાયનીને આપો અને મને તમારી સાથે સંન્યાસી બનાવો, કારણ કે મારી અમર બનવાની ઈચ્છા છે. યાજ્ઞવાલક્ય આ સાંભળીને ખુશ થયા અને એમણે મૈત્રેયીને પણ સંન્યાસી બનાવી. જનકે આ વાત કરીને ગાર્ગીને પ્રશ્નો પૂછવાની હિંમત આપી. એટલે ગાર્ગીએ પૂછવા માંડ્યું, હે યજ્ઞવાલક્ય, કહે છે કે આ સમગ્ર પૃથ્વી ફરતું જળનું આવરણ છે, આ જળ ક્યાં રહેલું છે? યાજ્ઞવાલક્યએ જવાબ આપ્યો, એ જળ વાયુના રૂપમાં રહેલું છે. યજ્ઞવાલક્યનો આ જવાબ બરાબર હતો. આપણે આજે સમજીએ છીએ કે પાણી બે ભાગ હાઇડ્રોજન વાયુ અને એક ભાગ ઓક્સિજન વાયુ વડે બને છે. જૂના જમાનાના મુનિઓએ વાયુરૂપ વરાળને પાણીમાં પલટાતી જોઈ હશે. એટલે યાજ્ઞવાલક્ય સાચો જવાબ આપ્યો. પરંતુ એ પછી જે સવાલ જવાબ છે તે અગડબગડ છે. ચૂપ નહીં થાય તો તારું માથું ઉતારી લઈશ. ગાર્ગીનો પ્રશ્ન, આ વાયુ શાનાથી ઓતપ્રોત છે? યાજ્ઞવાલક્યનો જવાબ, વાયુ આકાશ મંડળથી ઓતપ્રોત છે. આકાશ શાનાથી ઓતપ્રોત છે? આકાશ ગંધર્વલોકથી ઓતપ્રોત છે. ગંધર્વલોક ક્યાં આવેલો છે? એ સૂર્યલોકમાં છે. સૂર્યલોક ક્યાં આવેલો છે? એ ચંદ્રલોકમાં છે. અને ચંદ્રલોક ક્યાં છે? એ નક્ષત્રલોકમાં છે. અને નક્ષત્રલોક ક્યાં છે? એ દેવલોકમાં છે. દેવલોક ક્યાં છે? એ ઇન્દ્રલોકમાં છે. તો ઇન્દ્રલોક ક્યાં છે? ઇન્દ્રલોક પ્રજાપતિલોકમાં છે. તો પછી પ્રજાપતિલોક ક્યાં છે? એ બ્રહ્માંડલોકમાં છે. અને બ્રહ્માલોક ક્યાં છે? એક યુવતીને આવા પ્રશ્નો પૂછતી જોઈને યાજ્ઞવાલક્યની ધીરજ ખૂટી ગઈ. મૂરે એક સ્ત્રી બહુ આગળ વધીને પુરુષોને પડકાર કરે એ કોઈને ગમતું નહીં ત્યારે ગાર્ગી તો બ્રહ્માના જે સ્વરૂપ વિશે પ્રશ્નો પૂછવા લાગી હતી. અત્યારે તો બ્રહ્મલોક ક્યાં છે એટલું જ પૂછતી હતી. વળી બ્રહ્માના રૂપ, રંગ, આકાર, કાર્ય વગેરે વિશે પ્રશ્નો પૂછે એ બધા પ્રશ્નોનો જવાબ તો કોઈને આવડતા નહોતા. પણ એક સ્ત્રીને આટલે આગળ વધીને પ્રશ્નો પૂછતી જોઈને સૌ ખૂબ નવાઈ પામી ગયા હતા. એ કદાચ કોઈ એવો પ્રશ્ન પૂછી નાખે કે જેથી યજ્ઞવાલક્યને નીચું જોવું પડે. યજ્ઞવાલક્યના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે ત્રાડ પાડીને કહ્યું, તું હવે પ્રશ્ન પૂછવાનું બંધ કર. ગાર્ગી, તું એવા પ્રશ્ન પૂછી રહી છે જે કોઈ પૂછી ના શકે, માટે હવે તું ચૂપ નહીં થઈ જાય તો તારું માથું ઉતારી લેવામાં આવશે. જનકની જ્ઞાનસભામાં સનસનાટી મચી ગઈ. જ્ઞાનની ચર્ચામાંથી મોતની ધમકી સુધી અને માથા કાપવા સુધી મામલો પહોંચી ગયો. ભેગા થયેલા વિદ્વાનો અને એમના ચેલાઓ તો સજ્જડ જ થઈ ગયા અને ગાર્ગી એ તો મંદ મંદ હસતી ઊભી રહી. યાજ્ઞવાલક્યના ગુસ્સાથી ધ્રુજતા દેહને દયાભરી નજરે જોઈ રહી. પછી એ બોલી, ઋષિ યાજ્ઞવાલક્ય, કાં તો તમે એક સ્ત્રીને જવાબ આપતા અચકાવો છો અને કાં તો તમારા જ્ઞાનનો છેડો આવી ગયો છે. મને લાગે છે કે આવા કોઈ સવાલોના જવાબ તમે વિચાર્યા જ નથી એટલે તમે ગુસ્સે થઈ ગયા. માણસ પાસે જ્યારે દલીલો ખૂટે ત્યારે એ ધમકી ઉપર ઉતરી આવે છે. અથવા તમને ડર લાગે છે કે તમારી ગાયો હું પડાવી જઈશ એટલે મોતની ધમકી આપીને તમે મને ચૂપ કરવા ચાહો છો. તો તમને ફરીવાર કહું છું કે હું તો એક કુમારી એકલી બ્રહ્મવાદિની છું, મને ગાયો મેળવવાની જરાય ઈચ્છા નથી. તમારી ગાયો તમને મુબારક. જનક રાજા કહે, શાબાસ ગાર્ગી, તને ગાયોનો લોભ નથી એ જાણીને મને આનંદ થયો. ગાર્ગી ફરીથી હસી એ બોલી, મને ગાયોનો લોભ નથી પરંતુ જ્ઞાનનો ચોક્કસ લોભ છે. હું અહીં આવી હતી જ્ઞાન મેળવવા. મને એમ હતું કે જ્યાં દેશભરના જ્ઞાની લોકો ભેગા થયા હોય ત્યાં મને કંઈક જાણવા મળશે. જીવન, મરણ, જળ, સ્થળ, દિવસ, રાત, પૃથ્વી, આકાશ, અંધારું, અજવાળું, એ બધું સાથી થાય છે એ મારે જાણવું છે. એ જાણવા જ મેં યજ્ઞવાલક્યને સવાલો પૂછ્યા હતા, પણ બ્રહ્માની વાત આવતા તો છેદાઈ પડ્યા. મારું માથું ઉતારી લેવાની ધમકી આપવા લાગ્યા. જનક બોલ્યા, અમુક જ્ઞાન બધાને આપવાનું પણ ન હોય. ગાર્ગી બોલી, તમે કહો છો એવું હોય તો એ જ્ઞાન જ રહેતું નથી, એ કોઈકની ખાનગી મિલકત બની જાય છે. પણ મને આશા છે યાજ્ઞવાલક્ય પોતાનું જ્ઞાન છુપું રાખવાનું પાપ નહીં કરે. આખરે ઋષિ યજ્ઞવાલક્ય બોલ્યા, તું અત્યારે રોષમાં છે ગાર્ગી, અત્યારે તું જા. ગાર્ગી કહે, રોષમાં તો તમે છો ઋષિ મહારાજ, પણ હું તમને શરમાવવા માગતી નથી. હું જાઉં છું પરંતુ હું જરૂર પાછી આવીશ. આમ એ દિવસ પૂરતો એ મામલો પત્યો. લોકોના મનમાં એવી છાપ પડી કે યજ્ઞવાલક્ય ગાર્ગીને મોતની ધમકી આપીને ચૂપ કરી હતી. સૌને ગાર્ગીની દયા આવી, જાણે બબ્બે બાણોવાળો યોદ્ધો. પરંતુ ગાર્ગી લોકોની દયા ઉપર જીવવા માગતી નહોતી. એ તો બીજે દિવસે વરી જ્ઞાન સભામાં હાજર થઈ. આવીને એણે આખી સભાને સંબોધતા કહ્યું, જ્ઞાનીજનો, જેમ કાશીનો કોઈ લડવૈયો પોતાના ધનુષ ઉપર બબ્બે બાણ ચડાવીને આવ્યો હોય એમ હું વરી બે નવા સવાલો લઈને આવી છું. જો આ સભા મને રજા આપે તો એ પ્રશ્નો ઋષિ યજ્ઞવાલક્યને પૂછું. સભામાં બેઠેલા ઋષિઓને તો મજા પડી ગઈ. યાજ્ઞવાલક્ય રાજા જનકની ગાયો છોડાવી ગયા હતા અને એમને પડકારવાની કોઈની હિંમત નહોતી. આ એક યુવતી હતી જેણે આગલા દિવસે યાજ્ઞવાલક્યને તંગ કરી દીધા હતા. આજે પણ ભલે એ ઋષિને સતાવતી, સભાએ એકી અવાજે પુકાર કર્યો, ભલે ભલે વિદુષી ગાર્ગી, ભલે યાજ્ઞવાલક્યને સવાલો પૂછે, અમારી મંજૂરી છે. આખી સભા આમ બોલી એટલે યજ્ઞવાલક્યએ પણ માથું ધુણાવ્યું. એ બોલ્યા, અચ્છા ગાર્ગી, પૂછી લે તારે પૂછવું હોય તે, અને હું આ વર્ષે એવા જવાબ દઈશ. એટલે ગાર્ગીએ પ્રશ્ન પૂછ્યો, આકાશ અને પૃથ્વીની વચ્ચે શું આવેલું છે? યજ્ઞવાલક્યએ જવાબ આપ્યો, વાયુ. એટલે ગાર્ગીએ બીજો પ્રશ્ન પૂછ્યો, આ પૃથ્વી, વાયુ અને આકાશ શેને આધારે ટકેલા છે? આ વખતે યજ્ઞવાલક્યએ મિજાજ ગુમાવ્યો નહીં. પોતે જે રીતે પૃથ્વી, વાયુ, આકાશ વગેરે સમજ્યા હતા એ રીતે ગાર્ગીને સમજાવવાની કોશિશ આદરી. એમણે કહ્યું, હે ગાર્ગી, મારો અભ્યાસ કહે છે કે બે પ્રકારના જગત છે, એક એ જગત જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્થૂળ જગત કહેવાય, બીજું જે જગત છે તે આપણને નરી આંખે દેખાતો નથી એ સૂક્ષ્મ જગત કહેવાય. આ સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગત એ બંનેના વણાટથી બધી ક્રિયાઓ થાય છે. કેટલાક લોકો ખાલી સ્થૂળ જગતને જાણે છે, એમને આપણે અજ્ઞાની કહી શકીએ. કેટલાક વળી પેલા સૂક્ષ્મ જગતને માને છે અને સ્થૂળ જગતને નકામું સમજે છે, એમને પણ અજ્ઞાની સમજવા જોઈએ. આ સૂક્ષ્મ જગત એટલે જ અવકાશ કે આંતરિક્ષ, એને ચલાવનાર બ્રહ્મ તત્વ છે, એને અક્ષર બ્રહ્મા પણ કહે છે. બ્રહ્માની વાત આવી એટલે વળી ગાર્ગીએ પૂછ્યું, તમે જે સૂક્ષ્મ જગતની અને બ્રહ્મની વાત કરો છો એને સમજવા માટે મારે શું કરવું? અને બ્રહ્મની વાત આવી એટલે વળી યજ્ઞવાલક્યએ લાંબો ગોર ગોર જવાબ આપવા માંડ્યો. ગાર્ગી સમજી ગઈ કે આ ઋષિ મુનિઓ મને કશું નવું જણાવી શકે એમ નથી, એમની સાથે ચર્ચાઓ કરવાનો પણ બહુ અર્થ નથી. એટલે એણે યજ્ઞવાલક્ય અને જ્ઞાનસભાને પ્રણામ કર્યા, પછી એ વિદાય થઈ ગઈ. ગાર્ગીની આટલી કથા બૃહદારણ્યક ઉપનિષદ નામના ભારતના પ્રાચીન ગ્રંથમાંથી મળે છે. એ ગ્રંથો ઇતિહાસના કે વાર્તાના ગ્રંથો નથી, જ્ઞાન ચર્ચાના ગ્રંથો છે. એટલે એમાં કોઈનાય જીવનની પૂરી કથા મળતી નથી. આથી જનક રાજાના જ્ઞાનસત્ર પછી ગાર્ગી ક્યાં ગઈ, એણે શું કર્યું, શું જાણ્યું કે શું રચ્યું, એની કશી જ વાત મળતી નથી. સંભવ છે કે ગાર્ગી કોઈક આશ્રમમાં જઈને બેઠી હશે અને એણે પોતાની રીતે બ્રહ્મતત્વની ખોજ જારી રાખી હશે. પરંતુ જેટલી કથા મળે છે એના ઉપરથી અમુક બાબતો સમજાય છે. હજારો વર્ષ અગાઉના ભારતમાં પણ કેટલીક સ્ત્રીઓ ખૂબ જ્ઞાની હતી. તે એટલી જ્ઞાની હતી કે મોટા જ્ઞાન સત્રોમાં ભાગ લઈ શકે. આપણને એ પણ સમજાય છે કે એ વખતની સ્ત્રી નિર્ભય હતી, ભલભલા જ્ઞાનીઓની સામે હિંમતથી સવાલો પૂછવાની એમની તૈયારી હતી. એવા સવાલો પણ એ પૂછી નાખતી કે જે વિદ્વાન ઋષિઓને અકરાવી મૂકે. એટલે જ પ્રાચીન ભારતની સ્ત્રીના ગૌરવની વાત નીકળે ત્યારે ગાર્ગી વાચક નવીનું નામ સૌથી પહેલું લેવાય છે. અને આજે પણ સૌ શાણા મા બાપ ઈચ્છે છે કે અમારી દીકરી ગાર્ગી જેવી વિદુષી બને.